நமோ சித்தானம், நமோ ஆயரியானம், நமோ உவஜ்ஜாயானம், நமோ லோயே சப்வசாஹுணம். ஏசோ பஞ்ச நமுக்காரோ சப்வபாவ பணாசனோ மங்களானஞ்ச சவ்வீசீம் பரமம் அவை மங்களம். அப்படியே சவாரே சோபத் மாசி சோபத்னி சர்ச்சா கரிதி. એક તો પેલા આત્મા છે, આત્મા એટલે ચેતન જ્ઞાન વાળો પદાર્થ આ શરીરમાં છે, એ સૌથી પહેલી શ્રદ્ધા કરવાની. અને ત્યાર પછી આ આત્મા અનાદિકાળનો છે અને અનંતકાળ રહેવા વાળો છે. ભલે પર્યાયથી બદલાય છે, કોક ભાવમાં પુરુષ થાય, કોક ભાવમાં સ્ત્રી થાય, કોક ભાવમાં પશુ થાય, કોક ભાવમાં પક્ષી થાય, પણ એનું અસ્તિત્વ કાયમ રહે છે. એટલે આત્મા નિત્ય છે, આ બીજું પદ છે. અને આ જ આત્મા મોહને વશ, કસાયને વશ થયો છતો સારા ખરાબ કર્મ કરે છે, કર્મનો કર્તા છે. કોઈ ભગવાન કર્મ મોકલતા નથી, ભગવાન આપણને કંઈ કર્મમાંથી છોડાવતા નથી. આપણે કર્મ કરે તો આપણે નરક નિગુણમાં જવું પડે. ભગવાન જ્ઞાન આપે છે, સમજાવે છે કે ભાઈ તું આવું કરીશ તો આવું પામીશ, આવું કરીશ તો આવું પામીશ. જ્ઞાન આપનારા છે, સમજાવનારા છે કે અહીંયા શરીરધારી તરીકે વિચરતા હોય તારે, શરીર છોડીને મોક્ષે ગયા હોય પછી એમનો એકલો આત્મા છે કર્મ વગરનો. એટલે કર્મ નહીં હોવાથી એ શરીર ધારણ કરતા નથી, જન્મ મરણ લેતા નથી, આપણી વચ્ચે આવતા નથી, આપણને સન્માર્ગ કે કોઈ કઈ વસ્તુ બતાવતા નથી. કેમ કે લોકાતીત પુરુષ થઈ ગયા, લોકોત્તર વ્યવહારવાળા થઈ ગયા, લોકોએ લોક સાથે સંબંધ વિનાના. વિતરાગ અને સર્વજ્ઞ આ બે ગુણો આવ્યા પછી આ ભવનું આયુષ્ય હોય જ્યાં અહીં રહે, આ ભવનું જીવ આયુષ્ય પૂરું થાય એટલે ભવ સમાપ્ત કરી અને સિદ્ધશિલા ઉપર જઈને વસે. આમ જીવનો સ્વભાવ ઉપર જવાનો અને પુદ્ગલનો સ્વભાવ નીચે જવાનો. હા, કયા ટાઈમે કયા સમયે બધી જ ખબર હોય, પણ એમાં ફેરફાર કરવાનું કામ એ કરતા નથી. કેમ કે જગતની સ્થિતિ છે, જે કાળે જે બનવાનું છે એ પણ આયુષ્યકર્મ લઈને આવ્યા હતા. તીર્થંકર પણે જયારે આવ્યા તે આયુષ્યકર્મ લઈને આવ્યા છે. એટલે આયુષ્યકર્મ એટલું જ જીવાય. એટલે ધારો કેળુનાન પામ્યા એટલે 200 વર્ષને બદલે 500 વર્ષ રહેવું હોય તો એમ રહેવાય નહીં, અને રહેવાની ઈચ્છા પણ કરાય નહીં. ઈચ્છા એ જ મોહ છે. વિતરાગ હોવાથી આવા કોઈ મોહના પ્રકાર એમનામ નથી. માત્ર એ જેટલું આયુષ્ય લઈને આવ્યા એટલું આયુષ્યક્રમના આધારે જીવે. જીવવાની ઈચ્છા છે જીવે છે એમ નહીં, કર્મ છે એટલે જીવે છે. આ એક જ વાત રસ્તો, બીજા પણ કેળુનાન ભગવંતો હોય છે બધાનો આ જ રસ્તો. કેળુનાનથી દેખે ખરા આ દિવસે મારું નિર્વાણ થવાનું છે, આ ક્ષેત્રમાં નિર્વાણ થવાનું છે, આ ટાઈમે 2 વાગે 3 વાગે બધી કેળુનાનથી દેખાય. એમાં ફેરફાર ના કરી શકે અને ફેરફાર કરવાનો પ્રયત્ન કરે પણ નહીં. શું કામ કરે? જે ભાવિ બનવાનું છે પોતાને મોક્ષે જવાનું જ છે. હજી ધારો નરકમાં જવાનું હોય અને ફેરફાર કરે એમ થાય એમ હોય તો જીવ કરે, આ તો અનંત સુખમાં જવાનું છે. અને મોહ રાજા ચાલ્યો ગયો છે એટલે આ ગમે ના નથી ગમતું એવું એમને ભાવ જ નથી. લોકાતીત પુરુષ કહેવાય, લોકના લોકસંજ્ઞાથી દૂર. આપણે ખરા આપણે ગમે આ ખુશી છે બે, એમાં ગમે એવી ખુશી હોય તો આવી પસંદ કરીએ. એટલે આપણી ઈચ્છાવાળા છીએ. આપણે બેઠકમાં જ્યાં સુધી ગમે એવી બેઠક મળે તાવી ન ગમે એવી બેઠકમાં ના બેહીએ. એ ગમબાપણું સંસારીમાં છે એમનામાં ગમબાપણું ન ગમબાપણું એક જ ધર્મ નથી. લોકાચીત પુરુષ કહેવાય, લોકથી દૂર. જે વખતે એમનું આયુષ્ય પૂરું થાય આ ભવનું, એ વખતે એવી રીતે ચાલે કે બધા કર્મ પણ પૂરા થઈ જાય. અને કદાચ કર્મ વધારે હોય અને આયુષ્ય ઓછા હોય, ઓછું હોય. ખાલી કર્મ ભવો ભવો બાંધ્યા છે અને આ ભવમાં સમય સમય બાંધ્યા છે. કદાચ કર્મ વધારે હોય અને આયુષ્ય ઓછું હોય તો શું થાય એમ કોઈ પ્રશ્ન કરે. એમ પણ સર જ્ઞાનીઓએ રસ્તો કીધો છે કે મોક્ષી જવાનો જયારે ટાઈમ થાય એ બે ઘડીની જ વાર હોય ત્યારે 13મા ગુંઠાણાના છેડે 14ને જતા પહેલા કેવલી સમુદ્ઘાત કરે. નામ સાંભળ્યું છે ને એ જા એ સમજાવ. કેવલી એટલે કેવળ જ્ઞાની ભગવાન. પોતાનું આયુષ્ય થોડું છે અને કર્મો ઘણા છે તો કર્મોને જલ્દી તોડવા માટે આ સમુદ્ઘાત કરે. જેમ આ બેનો કપડાં ધોવે પછી કપડું જલ્દી સુકાય એ મને ધોયા પછી નીચોવી અને એમને મૂકી રાખે ને અહીંયા તો 12 કલાકે સુકાય પડ્યું હોય તો. પણ એને પોળું કરી અને વળવણી ઉપર નાખે દોરી ઉપર એ જેટલું વધારે પોળું એટલું વહેલું સુકાય. પવન આવે એટલે વહેલું સુકાય. એમ આ દ્રષ્ટાંત આપ્યું. એમ આ શરીરમાં રહેલો આત્મા એને આખા લોકમાં ભગવાન વ્યાપ્ત કરે. શરીરમાંથી આત્માને બહાર કાઢી વ્યાપ્ત કરે. કેટલી કેવી રીતે વ્યાપ્ત કરે તો પહેલા સમય ફિર સિલસિલા સુધી ઉપર નીચે 7મી નારકી સુધી 14 રાજલોક આત્માને લાંબો કરે. આમ આજ આત્માને એ લાકડી જેવો લાંબો થયો એટલે એનું નામ શાસ્ત્રમાં દંડ કહેવાય. દંડ એટલે લાકડી. પહેલા સમય દંડ કરે એટલે આત્માને જ લાંબો કરે. આમ આત્મા છે પણ આટલો મોટો 14 રાજલોકમાં માં એવડો. આ તો સંકોચાઈને આમાં રહ્યો છે. આ પહેલા સમય દંડ કરે પછી બીજા સમય પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં ફિર લોકના છેડા સુધી આત્માને લઈ જાય. લોકના છેડા સુધી એને કહેવાય કપાટ. કપાટ એટલે કમાડ. આપણે ગામડામાં કમાડ હોય ને બે, એ બે કમાડ આમ તમે જુઓ ખોલો તો બારી ખુલી જાય અને બંધ કરો તો ફિટ થઈ જાય જ નહીં. એમ આ આત્મા આમ આ બાજુ લાંબો થાય, આ બાજુ લાંબો થાય. સૌથી લોકના એ જાણે બે કમાડ થયા હોય એવો. પછી ત્રીજા સમયે આ ઉત્તરમાં અને આમ દક્ષિણમાં લોકના છેડા ઉડી જાય. હવે ચારે બાજુ થઈ ગયો ને એટલે એને કહેવાય મનથાન. મનથાન એટલે રવૈયું. રવૈયામાં ચારે પાંખડા હોય ને, ચારે બાજુમાં પાંખડા. એમ આત્મા જો બીજા સમય આ બે દિશામાં ગયો, ત્રીજા સમય આ બે દિશામાં ગયો, એ ચારે બાજુ પાંખડા છે ને એટલે એને કહેવાય મનથાન. અને ચોથા સમય પછી આંકડામાં જાય વચ્ચે ખૂણિયામાં. જેમ ધારો અહીં હું મારો આત્મા તમે બેઠા આવ્યો અને આ ભાઈ બેઠા જાય, આ વચ્ચે આ ભાઈ બેઠા, એમાં આત્મા વિસ્તૃત થાય. એવી રીતે આ ખૂણામાં વિસ્તૃત થાય, આ ખૂણામાં વિસ્તૃત થાય, પેલા ખૂણામાં વિસ્તાર વાળો બને. એ ચોથા સમય આપણો આત્મા આખા લોકમાં વ્યાપ્ત થાય. લોકમાં એક થશું જગ્યા એવી ના હોય કે જ્યાં કેવલી ભગવાનનો આત્મા ન પહોંચ્યો હોય. આપણે બેઠા જઈએ અહીંયા કેવલી ભગવાનનો આત્મા આવે, આખા લોકાકાશમાં વ્યાપ્ત. આટલો લાંબો પોળો થાય એમાં એમના ઘણા કર્મો ખપી જાય. જેમ પેલું કપડું જેટલું લાંબુ પોળું વધારે કરો એટલું પાણી સુકાઈ જાય, એમાં કર્મો એમના નાશ પામી જાય. ના એવો નિયમ તો ખરો, પણ હાથે હાથે કીડી ઓછા બાંધે અને વધારે કાઠી વધારે બાંધે હસીવી ભી હું, કેમ કે હસીમાં પંચેન્દ્રિય પણ છે, મને બહુ વ્યક્ત મન છે, ખીડીમાં એટલું વ્યક્ત મન નથી. અરે કીડી કો મચ્છર કો, એ તેન્દ્રિય જીવ છે, તેન્દ્રિયમાં આ પંચેન્દ્રિય જીવ છે, એ પંચેન્દ્રિયમાં જ્ઞાન સંજ્ઞા વધારે ઉગાડી છે, જ્ઞાન સંજ્ઞા એટલે એ જીવ વધારે કસાય બી કરી શકે અને કસાય ઉપરનો કંટ્રોલ પણ વધારે કરી શકે. તમે હું પંચેન્દ્રિય છીએ એટલે આપણને કોઈના ઉપર વધારે ગુસ્સો બી આવી જાય અને આપણે ગુસ્સાને કંટ્રોલ બી આપણે કરી શકીએ, એટલે આ એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય જીવો ના કરી શકે. એટલે એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય ચૌર ઇન્દ્રિય આ ચારેય જીવો મરીને તિરિંચમાં જાય, મરીને મનુષ્યમાં જાય, ન દેવલોકમાં જાય ન નારકીમાં જાય. કેમ ન જાય? એટલી ચિંતન શક્તિ એનામાં નથી. ફરી બોલું, એટલી નથી. તમે કે હું પંચેન્દ્રિય છીએ, કોઈનું કાસર કાઢવું હોય ને તો બોમ્બ નાખીને આખો દેશ ખરાબ કરી શકીએ. પંચેન્દ્રિય કીડી એટલું કામ ના કરી શકે, મચ્છર એટલું કામ ના કરી શકે. અને કોઈને ઉપકાર કરવો હોય, બોલો, તો એવું ભાષણ આપીને અથવા આપણું ધન હોય તો આપણું ધન આપીને લાખોને બચાવી શકીએ. ચીડિયા મકોડા એટલું પરોપકાર પણ ના કરી શકે. એકેન્દ્રિય ને વિકેન્દ્રિયના જીવો, બોલ શું ભાઈ, એકેન્દ્રિય ને વિકેન્દ્રિયના જીવો મરીને તિરિંચમાં જાય ને મરીને મનુષ્યમાં જાય, દેવનારકીમાં ના જાય, મનુષ્યમાં આવીને દેવમાં જવાય, સીધા એ ભાવમાં ના જવાય. જેમ આપણે દાખલો આપું છો ભાઈ, અમે સુરતમાં રહેતા હોઈએ, એ સુરતથી સીધા અમેરિકા ના આવી શકે, ડાયરેક્ટ લાઈન જ નથી. સુરતથી કહેતો મુંબઈ જવું પણ નહીં આવે, તો સુરતથી અમદાવાદ જવું પણ નહીં આવે, તો સુરતથી દિલ્હી જવું પણ નહીં આવે. દાખલો સામે સમજવા પૂરતો. એમ એકેન્દ્રિય ને વિકેન્દ્રિયના જીવો પંચેન્દ્રિયમાં આવીને પછી ઘણું પુણ્ય કર્મ કરે તો દેવલોકમાં જાય ને ઘણું પાપ કર્મ કરે નરકમાં જાય. એકેન્દ્રિયમાંથી ના જવાય, એ બે વિકેન્દ્રિયમાંથી ના જવાય સીધું. કારણ કે એ જીની સંજ્ઞા જ્ઞાન સંજ્ઞા દબાયેલી ઘણી છે, ઉઘાડી ઓછી છે. એટલે વેર ઝેર કસાય અને સમજણ બધું ઓછું છે, જ્ઞાન ઢંકાયેલું ઘણું છે. આપણને કોઈ એક અપશબ્દ કહે ને તો એમ લાગી આવે, બોલો, અને બને એટલું એનો અમે બળાત્કાર બી કરીએ. કીડીને કોઈ ગાળો ભાંડે, કોઈ અપશબ્દ બોલે, બોલ જાય એટલું કઈ નાખે, કેમ એના જ્ઞાન સમાજ એટલી નથી. એટલે વેરઝેરે એટલા ના હોય, જ્ઞાન દબાયેલું ઘણું છે, સમજો, એટલે એનો વિકાસ નથી. એ વેરે ઓછું છે અને શુદ્ધિ ઓછી છે, એ ઉપરે ઓછો જાય નીચે ઓછો જાય. આપણે પંચેન્દ્રિય જીવો ઓલરાઉન્ડ છીએ, વધારે કર્મે કરી શકીએ, ભલે ધર્મે કરી શકીએ, ભલે જઈ શકીએ. જો સન્માર્ગે વળી જઈએ તો કર્મ ખપાવીને મોક્ષે જઈ શકીએ, અને જો અવળે માર્ગે વળીએ તો બોમ્બ નાખીને લાખોને મારી નાખીએ, નરહાતની નરકમાં જઈએ. આ પંચેન્દ્રિય જ જાય, સમજો, વધારે વધારે શક્તિ કર્મ બાંધવાની, કર્મ તોડવાની, બધું પંચેન્દ્રિયમાં છે. એકેન્દ્રિય વિકેન્દ્રિય જીવો હાવ જડ નથી, પથ્થરની જેવા અચેતન નથી, છે જીવ, એની જ્ઞાન સંજ્ઞા દબાયેલી ઘણી, ઉઘાડી એટલે નુકસાને ઓછું કરે, લાભે ઓછો કરે. આટલી વાત સમજાણી? હા, શરીરમાં રહે ને, આખા લોકમાં શરીર છે ને, પણ એ શરીરમાં રહે કેટલો, બહુ અલ્પ રહે. હવે એક જ આત્મા હોય એ આખા લોકમાં વ્યાપ્ત થાય તો શરીરના ભાગ જેટલો શરીરમાં રહે, બાકી બધો આત્મા આખો લોકમાં રહે, કેવડા પામો તો બધું દેખાશે. આ તો હું બોલું જ છું ખાલી. હે અહીં તો આત્મા કેવડા પામે પછી આ થાય. આજે એમ તો દુનિયા જોવાનું મન થઈ જાય, આખી દુનિયા જઈએ મોહ છે. જોવા જવાનું મન થાય તો મોહ છે. આ જોવાથી લાંબા પોળા થયા, આ કર્મ તોડવા લાંબા પોળા થયા. તમને મને થઈ જાય, જો મને શક્તિ મળે ને તો આખા લોકમાં વ્યાપ્ત થઈ જાઓ, દેવલોક જોઈ આવું. પણ એ જોવાની ત્યારે મોહ છે, અને આ તેમના કર્મ ને તોડવા લાંબા પોળા છે. બાકી કેવું ના બધું દેખાય છે. એટલે એમને કઈ જોવા મળે નથી ત્યાં. આ તો મેં તમને કપડાનો દાખલો આપ્યો ને એની જેમ છે. જેમ આપણું આ શરીર છે, ભીનું ભીનું હોય ને આમ બે રહીએ ઠુંટિયા વાળીને તો જલ્દી ના સુકાય. ઉભા થઈએ ને તડકામાં ઉભા રહીએ તો ધીમે ધીમે જલ્દી ઉકાઈ જાય. એમ એમનો આત્મા લાંબો પોળો થાય એમાં એમના ઘણા કર્મો ખપી જાય. અને જો કેવડી ભગવાન છે એમનું આ પ્રક્રિયા છે, આપણી આ પ્રક્રિયા નથી. ચોથા સમય આખા લોકમાં વ્યાપ્ત થાય. પછી પાંચમા સમય એ ખૂણિયામાંથી આત્મા પાછો લાવે, સારી ખૂણામાંથી. પછી છઠ્ઠા સમયે ઉત્તર દક્ષિણમાંથી આત્માને પાછો શરીરમાં લાવે, જેટલો બહાર કાઢ્યો એટલો. સાતમા સમય પૂર્વ પશ્ચિમમાંથી આત્મા જેટલો લાંબો પોળો કર્યો હતો એ પાછો શરીરમાં આવે, દેવલમાં. અને આઠમા સમય જે 14 રાજલોકનો ઉભો દંડ કર્યો હતો આત્માનો એને બદલે અંદર આવે. એમ આ સમયમાં તો આખો શરીરમાં આત્મા આવી જાય. અને આ કેવડી એ આ સમયમાં તો જેટલા કર્મ વધારે છે બધા ખપી જાય, અને એ ખપાઈ શકે. આપણે લાંબા પોળાથી ભાઈ બાંધીએ એની એક્ટિંગ નહીં કરતા ખરેખર. એનું કારણ કે આપણે જે એક્ટિંગ કરીએ ને એમાં મોહ હોય આપણને, આમ લાંબા થવાનો, પોળા થવાનો, દુનિયા જોવાનો મોહ છે અંદર. એમને મોહ નથી. કેવળ પામેલા બધું દેખાય છે, કોઈ રાગ નથી, દ્વેષ નથી. આ તો કર્મ ખપાવવા માટે જ આવી પ્રક્રિયા કરે. એ આ સમયનો કેવલી સમુદઘાત કહેવાય. શું કહેવાય? પહેલા સમય દંડ શબ્દો યાદ રાખજો, બીજા સમય કપાટ, ત્રીજા સમય મંથાન, અને ચોથા સમય આત્રા પૂર્વા. એ ખૂણિયામાં લાંબુ થવું, આત્રા એટલે ખૂણિયા, ચારે ખૂણા, આત્રા એમાં આત્મા જાય. એ ચોથા સમય આખા લોકાકાશમાં એક કેવળી ભગવાનનો આત્મા આવ્યો હોય. એક પ્રદેશ આકાશનો એવો ના હોય કે જ્યાં કેવળી ભગવાનનો જીવ ના આવ્યો હોય. હા, એ સમજ. ભાઈનો પ્રશ્ન એ છે, બધા કેવળી આવું કરે, બધા કરે એવું નહીં. જે કેવળી ભગવાનને આયુષ્ય કર્મ થોડું હોય અને ચાર કર્મ બાકી જે છે ઘણા હોય એ કરે. જેને આયુષ્ય અને ચાર કર્મ સરખા હોય એ કેવલી ભગવાન ના કરે. મૂળ ચાર કર્મ વધારે છે એને તોડવા માટે જ આ કરે છે. પણ જેને ચાર કર્મ ઓછા બાંધેલા પહેલાથી ખરાયો, ત્યારે સંસારમાં ફરતા ફરતા પરિણામની ધારા સારી હોય એટલે ઘણા કર્મ ખપાઈ નાખ્યા હોય, એની પાસે સ્ટોક બહુ ઓછો જ હોય અને આયુષ્ય ઓછું હોય તો એ જીવ ના કરે. જે હોય તે કરે. કોને? આયુષ્ય ઓછું અને બીજા અઘાતી કર્મ વધારે. એટલે કર્મ લઈને મોક્ષે જવાય નહીં. આપણે મોક્ષે જાય ભગવાન, બધા જ કર્મ વિનાનો આત્મા શુદ્ધ બુદ્ધ થાય તો જ જાય. અને શુદ્ધ બુદ્ધ થવાનો કાળ આવી ગયો છે, હવે અંતર્મુદની જ વાર છે. એટલે આ પ્રક્રિયા એ કરે છે. 13મા ગુંઠાણે કર્યા, આ કેવલી સમુદાય કર્યા પછી હજી 14મે ગુંઠાણે જતા પહેલા 13માના છેડે યોગનો નિરોધ કરે. ભાઈ ગિરીશભાઈ, યોગનો નિરોધ કરે, યોગ અટકાવે. યોગ એટલે મનની પ્રવૃત્તિ વચ્ચેની બોલવાની પ્રવૃત્તિ અને કાયાનું હલન ચલન, મન યોગ વચન યોગને એ બધું ધીરે ધીરે અટકાવે. કેમ કે જ્યાં સુધી યોગ ચાલુ હોય ત્યાં સુધી આશ્રવ ચાલુ હોય. કર્મનું આવવું, કર્મનું બાંધવું, કેવી ભગવાન પણ જયારે ધર્મદેશ ના આપે, ગામમાંનું ગામ વિહાર કરે, એમાં કર્મ બાંધે, તોડે ખરા તો બાંધે ખરા, એ સાચા વેદની નામનું કર્મ બંધાય છે. આઠ કર્મમાંથી કેટલા કર્મ? એક જ કર્મ. તેના કારણે યોગના કારણે તેરમા ગુણગાણે રહેલા ભગવાન મન વચન કાયાના યોગ વાળા છે. વચન યોગ ને કાયુ બે વધારે છે, મન યોગ બહુ ઓછો છે. કારણ એમાં કઈ ચિંતન મનન કરવાનું છે નહીં, કેળનાથી બધું દેખાય છે. છતાં મન યોગ ક્યારે હોય? અનુત્તરવાસી દેવો અથવા બીજા ક્ષેત્રમાં રહેલા જ્ઞાની મનુષ્યો ત્યાં બેઠા બેઠા ભગવાનને પ્રશ્ન પૂછે તો ભગવાન કેળનાથી એમનો પ્રશ્ન તો જાણે, પણ એમને ઉત્તર સીધે મોકલાવે, એનો ઉત્તર મનમાં ગોઠવે, ઉત્તર. અને એ પેલા મનપ્રયોગ જ્ઞાની હોય કે અનુત્તરવાસી દેવો અવધિ જ્ઞાની હોય ઊંચા, એ ભગવાનના મનને જાણી શકે. અને એનાથી ભગવાન મને આવો ઉત્તર આપવા માગે છે એમ ઉત્તર સમજી શકે. એટલે બીજા લોકોએ પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવા પૂરતો મને યોગ કરે કે એમના મનને સામે જોઈ શકે એવો જ્ઞાની હોય તો જ તમે હું પૂછીએ ના કરે, અને કરે તો આપણે એનું એમને મને ખબર ના પડે. એટલે વિના કારણે આવો મન યોગનો પ્રયોગ ના કરે. બાકી એમને ઓછું આવડે છે, ચિંતન કરવું પડે, વિચારવું પડે, મનન કરવું પડે, એવું મન નથી હોતું. પણ બીજા દૂર દેશના લોકો પ્રશ્ન પૂછે એનો જવાબ આપવા પૂરતો મનનો ઉપયોગ કરે. હા, એમાં કર્મ બંધાય, એક જ કર્મ, સાચા વેદી. અને કેવું બંધાય? એ સમયે બંધાય, બીજા સમય ઉદયમાં આવે, અને તે સમય આત્માજી જરી જાય. એટલે લાંબો ટાઈમ રહેવું ના બંધાય. સાચા વેદની નામનું કર્મ આવે છે અંદર, વેદની કર્મ. પછી ભગવાન આજે યોગ ચલાવતા હતા, મન યોગ વચન યોગ કાય યોગ, વચન દેશના આપતા હતા, ગામનું ગામ વિહાર કરતા હતા. એ ધીમે ધીમે બધું અટકાવે. પેલો મન યોગ અટકાવે, પેલો અને પછી વચન યોગ અટકાવે, બોલવાનું બંધ કરે, અને પછી કાય યોગ અટકાવે. એટલે આ લોહીનું હરણ ફરણ બધું બંધ કરી દે, જાય ચલન જ નહીં. યોગ અટકે એટલે આશ્રવ અટકે, યોગ અટકે એટલે આશ્રવ અટકે, એટલે આવવાનું કર્મ આવવાનું અટકી જાય. પછી જીવ ચૌદમાં ગુંઠાણે જાય, ત્યાં બધું તેરમે રે. ચૌદમે જઈને હવે શું કરે? ચૌદમાનું નામ છે અયોગી કેવલી. એ યોગ તો છે જ નહીં, મનનો નથી, વચનો નથી, ને એટલે નવું કર્મ આવતું નથી, યોગ નથી એટલે. અને ચૌદમે જતા પહેલા તેરમા ગુંઠાણાના છેડે આ શરીરમાં માથાથી પગ સુધી જે વ્યાપ્ત છે, નાનું શરીર હોય તો નાનો હોય, મોટું હોય મોટો હોય, એને બદલે આ શરીરમાં બે તૃતીયાંશ થઈ જાય. કેટલો? એક તૃતીયાંશ ઘટી જાય. એટલે આત્મા કઈ ઘટીને બહાર ના નીકળી જાય, પોલાણ પૂરાઈ જાય. પોલાણ, આ જો કાનનો દાખલો લો તમે, આ કાનની ઉપરની ચામડી બધી આત્મા છે, સોયડાડો તો પીડા થાય કે નહીં? અંદર પણ ફેર ઊંડે આગળ નાખો તો જીવ છે, પણ જ્યાંથી આપણી આંગળી જાય છે એ પોલાણમાં આત્મા નથી. દાખલો સમજાવ મારો કઈ? આ નાકની નાણીમાં તમે જુઓ, ત્રણેય દાઢીમાં આત્મા છે, સેજ સોયની અણી અડી જાય ને તો પીડા થાય, પણ ત્રણેય દાઢીની વચમાં જે બે કાણા છે એ કાણામાં આત્મા નથી. ફેર ઊંડા હાથ નાખી ત્યાં સુધી એ મોક્ષે જતા પેલા તેરમાના છેડે આમ ઘનીભૂત થઈ જાય આત્માઓ. નાક આવું જ રહે, પણ આત્મા આ પોલાણમાં પણ આત્મા આવે અને ઉપરથી દબાય. નહીવત નહીં સમજાય. આ તમે તમને સમજાય એટલે બહારનું દાખલા, તો કાનનો નાકનો એમ પેટમાં પણ એવું જ છે. ઉપરના ભાગમાં આત્મા છે, પીઠના ભાગમાં આત્મા છે, પણ વર્તમાં પોલાણ છે જ્યાં આપણો આહાર પડે છે, વર્તે છે, એ પોલાણમાં આત્મા નથી. ભલે તો ડોક્ટર સાહેબ જાણે, જો ઓપરેશન કરતા હોય ખોલે ત્યારે ખબર પડે અંદર, એ વચ્ચેના પોલાણમાં આત્મા નથી. હવે એને બદલે મોક્ષે જતા આમ ઘનીભૂત થાય, પોલી વસ્તુ ઘનીભૂત થાય. આ ટોપી છે જો, હવે એને બધા આમ ઘનીભૂત થાય એટલે શું કરો? શંકો થાય. એટલે શાસ્ત્રમાં એવો નિયમ છે કે જેટલી લંબાઈ પહોળાઈને ઊંચાઈ હોય એનું બે તૃતીયાંશ રહે, એક તૃતીયાંશ ઘટે. ઋષભદેવ પ્રભુ 500 ધનુષના ઊંચા હતા, મોક્ષે જતા એમનો આત્મા સહી આવનારે, એમનો આત્મા 333 ધનુષનો થાય. કેટલો થાય? નક્કર ઘનીભૂત પોલાણ વિનાનો. અને મહાવીર ભગવાનનો આત્મા 7-8 હતો, એ 5.25-8 5.25-8 જેવો થાય. ના, એવો નિયમ નહીં. જેટલી ઊંચાઈ વધારે એને વધારે કર્મ બંધાય, અને નાનું છે એને ઓછા બંધાય, એવો નિયમ નહીં. કેમ કે શરીરના પ્રમાણે કર્મથી બંધાતા, આપણા અધ્યવસાય પ્રમાણે બંધાય. અધ્યવસાય પ્રમાણે તમારું શરીર નાનું હોય છતાં અધ્યવસાય ક્રૂર હોય, ક્રૂર હિંસક એકદમ દુરાચાર વાળો, તો ઘણા કર્મ બંધાય. અને શરીર મોટું હોય, બોલો, અને આત્મા સદાચારી જીવ હોય તો એને કર્મ ઓછા બંધાય. શરીર પ્રમાણે કર્મ નથી બંધાતા, શરીર પ્રમાણે યોગ પ્રવર્તે, યોગ હલનચલન, એ કઈ આત્માને નુકસાન નથી કરતા. હા, હવે આ પ્રમાણે 13માના છેડે બોલો યોગ નિરોધ કરે, યોગને અટકાવે. અને યોગને અટકાવે ત્યારે આ આત્મા પણ સંકોચિત થઈ જાય, સંકોચિત એને ઘનીભૂત થાય, નક્કર થાય, પોલાણ વગરનો. અત્યારે આપણે મોડું ખોલીએ ને તો જો જડબામાં જીવ છે, ખાવામાં જીવ છે, તો વચ્ચે કોળીઓ મૂકીએ ને ત્યાં વચ્ચે જીવ નથી. હજી વાત નહીં મારી, એ બધું જડબું ને ખાવું બે ને વચ્ચેનો ભાગ નક્કર થઈ જાય. આત્મા વાળો શરીર આવું ના જોઈએ, શરીરમાં ફેરફાર ના કરે, આત્માનું અસ્તિત્વ નક્કર કરે. અને ફક્ત 5 સ્વર બોલીએ, રસ્વ સ્વર, અ ઈ આ નહીં, રસ્વ સ્વર, અ ઈ ઉ રુ ને રુ, હે તમારી હાલ. અમારે ત્યાં એવું 5 રસ્વ સ્વર બોલીએ, બોલો, અ ઈ ઉ રુ લુ, એ 5 સ્વર બોલીએ. આપણી ભાષામાં, સારું ભાષામાં 5 સેકન્ડ સમજો ને, એટલો જ ટાઈમ 14માં ગુંઠાણે રે, 5 સેકન્ડ ત્યાં આ રહ્યા સયા બધા કર્મ ઉદયથી ભોગવી ખપાવી, સર્વથા કર્મ વગરનો થાય, પછી આ દેહ એનો ત્યાગ કરી અને ઉપર જાય. શું કીધું? સર્વ કર્મનો ક્ષય કરીને ખપાવી, એકલો આત્મા શુદ્ધ બુદ્ધ થયેલો નિર્મળ આ શરીરના લેવલથી ઉપર જાય. એટલે વાંકો ચૂકવો નહીં, એના જીભની દિવાલ દિવાલ અડે નડે નહીં. અરૂપી છે માટે આજે પણ મહાવીર ભગવાનનો આત્મા અપાપાપુરીમાંથી જ્યાં દેહનો ત્યાગ કર્યો એના લેવલમાં જ ઉપર હોય. ઋષભદેવ પ્રભુનો આત્મા અષ્ટાપદ પર્વત ઉપર જ્યાં દેહનો ત્યાગ કર્યો છે એના લેવલમાં જ ઉપર હોય, અને અનંતકાળ ત્યાં જ રહે, જય આઘા પાછા ના થાય. હા, આઘા પાછા થવું યોગ છે, યોગ તો છે જ નહીં. કદાચ તમે એવો પ્રશ્ન કરો, કરતા તો નથી હો, તમારા બધી હું કરું છું, કે આ ભગવાન મોક્ષે જાય એની પેલા અનંત જીવ મોક્ષે ગયા હોય અને જગ્યા પૂરાઈ ગઈ હોય, જગ્યા અવકાશ ના હોય તો એ ભગવાન ક્યાં જઈને બેસે? આવો પ્રશ્ન કદાચ થાય. પણ આપણે શરીરધારી હોઈએ ને, શરીર વાળા, એને બધા જુદી જુદી સીટ જોઈએ. આ ભગવાન શરીર વગરના છે, એટલે અનંતતા જીવો જ્યાં છે ત્યાં જઈને ભેગા રહે. એક જગ્યામાં ઘણા જીવો પણ રહી છે, જેમ તમે બેઠા છો જ્યાં ત્યાં જ. તો ધર્માસ્તિકાય ખરો કે નહીં? આ ધર્માસ્તિકાય આકાશાસ્તિકાય, તો આ ત્રણ દ્રવ્ય જીવન કેવી જયા? હવે તમે જે જવાબ આપો એ જવાબ મારે ક્યાં તમને આપવાનો છે? મારી વાત નહીં એમ જાણો.
કેવી રીતે દેહ છોડ્યો હોય કે
એવી રીતે જાય, આખો પાછો ના થાય. ખરું, છતાં સૂતા હોય ને દેહ નો ત્યાગ કર્યો હોય તો આજે ત્યાં પણ છતાં રૂપે આત્મા હોય. ઉભા હોય ને દેહ નો ત્યાગ કર્યો ઉભા રૂપે જ હોય, અને બેઠા હોય ને દેહ નો ત્યાગ બેઠા રૂપે. કેમ? હવે રૂપાંતર કરવું એ યોગ છે. યોગ છે નહીં એમને. અને આપણને થાક લાગે, આ ખુશી બે તો એ થાક લાગે, એમને થાક લાગશે એ વાત કલ્પના નહીં રાખવાય. આકાર અરૂપી દ્રવ્ય હોવાથી હોય નહીં, પણ ગયા ભવના શરીરથી જે એનો આત્માનો આકાર બન્યો એવો આકાર હોય ખરો, પણ તમને આંખે દેખાય નહીં. કેમ? દ્રવ્ય અરૂપી છે માટે. હા, એટલો જ હોય ઉપર, એટલો જ હોય. અત્યારે ઋષભદેવ પ્રભુનો આત્મા આજે પણ કેવના આપણને થઈને દેખીએ ને તો 333 રૂપમાં બહુ હોય. કરિયામાં જય આડાવડો ના થાય. અને ભાઈ, જે આત્મા અહીંથી મોક્ષે જાય એનો ઉપલો ભાગ લોકના છેડે જઈને અડે ત્યાં જઈને છેડે, જરા પણ એક પ્રદેશ નીચે ના રહે. કેમ? ઉપર જવાનો બોલો આત્માનો સ્વભાવ છે, જેમાં પૂતગલ છે ને એમ થોડું નીચે જ જાય. જ્યાં સુધી એને ટેકો ના મળે ત્યાં ક્યાં જાય? એમ આ પૂતગલ ને સમજ, એમ નીચે જાય કે નહીં? કુવામાં નાખો તો કુવાના તળિયા ઉડી જાય. એમાં જીવ એકલો હોય તારે જ્યાં દેહનો ત્યાગ કરે એના લેવલમાં ઉપર જાય. ક્યાં સુધી? લોકના છેડા સુધી. 14 લોકનો જે આકાર જોયો છે એમાં છેદ ઉપર જઈને વસે, એના ઉપર સીધો અલોક જ હોય. અલોકમાં કેમ ન જાય? સહાયક દ્રવ્ય નથી માટે. લઈ જવામાં ચાલવામાં સહાયક કરનાર, એટલે આપણે ચાલવામાં સહાય કરે એવા ધર્માસ્તિકાય, ઉભા રહેવામાં સહાય કરે એવું અધર્માસ્તિકાય, અને જગ્યા આપવાની સહાય કરે એવું આકાશોજી છે. આ બે દ્રવ્ય નથી બહાર, એટલે ન જાય. જે બે દ્રવ્ય હોત ને તો અનંત આકાશમાં ફરતા જ હોત. બોલો, અનંત આકાશમાં ફરતા જ હોત, પણ એવું છે નહીં. જેટલા મોક્ષે ગયા બધા જીવો લોકના છેડે જઈ અને ત્યાં વિરામ પામે. કેમ વિરામ પામે? કે જીવનો સ્વભાવ ઉપર જવાનો, પણ સહાયક દ્રવ્ય ચાલવામાં સહાય કરે એવું ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય એ લોકના છેડા ઉધી છે, ઉપર નથી. શું કીધું બેને? આ પ્રમાણે આ જીવ સર્વથા કર્મ વગરનો થયા બાદ જ મોક્ષે જાય. કેવનાન પામે કે 4 કર્મ વગરનો થયો, પણ 4 કર્મ વાળો છે, હજી કર્મ વગરનો નથી. એમાંથી એક બીજો પ્રશ્ન થવો જોઈએ કે જેટલા જીવો કેવનાન પામીને હજુ મોક્ષે નથી ગયા, ગામાનું ગામ વિચરે છે, એ 13 ગુંઠાણા વાળા હોવાથી 4 કર્મ વાળા છે, સંયોગી કીધી. અને જેટલા કર્મ ખપાવીને મોક્ષે ગયા સિદ્ધ થયા એ 8 કર્મ વિનાના છે. તો પછી બે માં ઊંચા કોણ કહેવાય? સિદ્ધ ભગવાન ઊંચા કહેવાય ને? સિદ્ધ ભગવાન આઠે કર્મ વિનાના, હરિયન ભગવાન ચાર કર્મ વાળા, ચાર કર્મ વિનાના. એટલે હરિયંત ને સિદ્ધ એ બે માં ઊંચી પદવી વાળા સિદ્ધ ભગવાન. તો પછી નવકાર મંત્ર માં નમો હરિયંતાલમ પહેલું અને નમો સિદ્ધાલમ બીજું કેમ મૂક્યું? એટલે એ મારે સમજાવવું છે. એટલે હું પ્રશ્ન લાવ્યો, સ્વરૂપ થી ઊંચા સિદ્ધ ભગવાન. સ્વરૂપ ઊંચું કોનું? હરિયન ભગવાન. એટલું ઊંચું નથી, પણ જે સિદ્ધ ભગવાન તો મોક્ષે ગયા એમને પણ લાઈન બતાવનાર કોણ? હરિયન ભગવાન. તો એટલે હરિયન ભગવાન પેલો નમસ્કાર કરાય. જેમ આપણે બાલ મંદિરમાં ભણતા હોઈએ ને જયારે, ત્યારે આપણી ભણાવનારી પેલી બહેનો, બાલ મંદિર ભણાવનારી બહેનો બહુ તો 8 ચોપડી, 10 ચોપડી, 12 ચોપડી ભણેલા હોય. હવેની ભાઈ આપણે ભણ્યા પછી ધીમે ધીમે આપણે કોલેજમાં, સ્કૂલમાં ગયા, સ્કૂલમાંથી કોલેજમાં ગયા, બોલો કોલેજમાં ભણી ગણી પ્રોફેસર થયા અથવા ડોક્ટર થયા, છતાં એ બેન મળે કે બાલ મંદિરમાં આપણને ભણાવનાર, તો આપણે એને નમીએ કે આપણને નમે? એ સમજાવું નહીં, ભણેલા આપણે વધારે, પણ આપણે અહીં સુધી પહોંચાડનાર એ બેની બેન છે. એમ સિદ્ધ ભગવાન મોટા ગુણિયલ, વધારે ગુણો વાળા, પણ સિદ્ધ ભગવાન એટલા ગુણો વાળા કરનાર કોણ? હરિ ભગવાન. એટલે નમો હરિયંતાણમ પહેલું, નમો સિદ્ધાલમ બીજું. હા, ગુરુ એ સમજાવનાર, વડીલ લાઈન દોરી આપનાર. માટે હરિયન ને પહેલો નમસ્કાર કર્યો. આપણે ત્યાં બે દેવ, દેવ એટલે વિતરાગ ભગવાન બે, એક હરિયન એક સિદ્ધ. હરિયન ચાર કર્મ વાળા, ચાર કર્મ વિનાના. ઘાતી કર્મ ગયા, અઘાતી કર્મ હોય અને લોકોને તત્વ સમજાવે, માર્ગ સમજાવે, લાઈન દોરી આપે, એટલે ઉપદેશક, ગુરુ અપદે. અને સિદ્ધ ભગવાન તો એમની વાણી સાંભળીને માર્ગે ચાલે અને સર્વ કર્મ વગરના થઈને મોક્ષે જાય, એટલે સિદ્ધ થાય. આપણું પણ લક્ષ્ય સિદ્ધ થવાનું, પણ આલંબન કોનું લેવાનું? હરિયનું. અને એમની વાણી સાંભળીને, એમની વાણીનો પ્રચાર કરનારા, એમની ગેરહાજરીમાં બોલે એમની વાણીનો એ આચાર્ય ઉપાધ્યાયને સાથ, એને કહે ગુરુ. એ ત્રણેયમાં સૌથી વધારે સાહિત્યવાળા, ઊંચી પદવીવાળા અને બહુ ઘડાયેલા આચાર્ય કહેવાય. એ ત્રીજું પદ એમનું લીધું અને એમની નિશામાં રહીને સાધુને ભણાવનારા, સાધુને સમજાવનારા, માર્ગમાં રાખનારા ઉપાધ્યાયને ચોથું પદ લીધું. અને આત્મસાધના કરનારા, ગુરુની નિશામાં રહેનારા સાધુને પાંચમું સ્થાન, આચાર્ય ઉપાધ્યાયને સાધુ. આ ત્રણેય સંસારના ત્યાગી, બોલો, પાંચ મહાવ્રતધારી, આત્મસાધના કરનારા અને બીજાને કરાવનારા, એમાં ઓછા ઓછા વિકાસવાળા સાધુ ત્રણમાં, એનાથી વધુ વિકાસવાળા ઉપાધ્યાય, એનાથી વધુ વિકાસવાળા આચાર્ય. એનો આ ક્રમ છે. અરિયંત ને સિદ્ધ એની ગેરહાજરીમાં કામ કરે એમનું. આપણી ગેરહાજરીમાં આપણી ઓફિસ આચી એવા, એમણે કીધું એ પ્રમાણે ચાલનારા અને ચલાવનારા. એટલે પાંચ પદને પરમેશ્રી કહેવાય. પરમેશ્રી નો પરમ પદે બિરાજમાન, સૌથી ઊંચા પદે સ્થાપિત થનારા. આ રીતે આપણે મૂળ વાતો કરાવીએ કે આપણો જ આત્મા બધો કર્મનો કરતા છે. આપણે સારા કામ કરીએ તો પુણ્ય કર્મનો પણ આ જ કરતા, ખરાબ કામ કરીએ તો પાપ કર્મનો પણ આ જ કરતા, બીજો કોઈ કરનાર નથી. દંડ પણ આજી ભોગવે અને લાભ પણ આજી. ત્યાર પછી ભોગતા, ચોથું પણ શું આવે? ભોગતા. હવે જેને કર્યું એને ભોગવવાનું. સંસારમાં આવો નિયમ, જેને ગુનો કર્યો હોય એનો જ રાજદંડ કરે, એને સજા ભોગવી પડે. નિયમ છે ને ભાઈ. પછી એ રાજાની જાન બહાર જાય એ જુદી વસ્તુ. ગુનો કર્યો આ જીવે અને કદાચ એની બુદ્ધિમાં તર્કથી વકીલો આમણે ગુનો કર્યો એમ બિહાડી દે, માની લો તો બીજો માણ દંડ પામી જાય એવું બને. કારણ કે રાજા કેવળ જ્ઞાની નથી, રાજા છદ્મસ્ત છે. એ વકીલોની વાણી સાંભળીને ન્યાય આપે. એ કોઈ એવો તર્કશાળી વકીલ હોય તો ગુનો કર્યો એ બીજાએ, ગુનો ઠલવે બીજા ઉપર, અને યુક્તિથી પકડાય એવું ના હોય તો ખોટો માલ દંડાઈ જાય એવું પણ બને ખરું. રાજાની નિશામાં હો, ભગવાનની નિશામાં આવું ના બને. કે ભગવાન પોતે સર્વજ્ઞ છે અને પોતે કરતા નથી કંઈ. ભગવાન આપણો દંડ કરતા જ નથી. આપણે છોકરાને ઘણા કહીએ કે આ જીવને મારની ભગવાન તો દંડ કરશે. નાનો છોકરો કોઈ મારતો હોય ને તો એને બચાવવા શું કહીએ? આવા જીવની હિંસા ના કરે, ભગવાન દંડ કરશે. એ છોકરાને ડરાવવા માટે બોલીએ. બાકી વાસ્તવિક ભગવાન દંડ કરવા નથી આવતા, ભગવાન લાભ આપવાય નથી આવતા. આપણે ગાડી વાડીની સામગ્રી મળી બહુ સુખી હોઈએ તો ભગવાને ધન નથી મોકલ્યું. આપણે પુણ્ય કરીને આવ્યા હોઈએ તો સુખી થઈએ, આપણે પાપ કરીને આવ્યા હોઈએ તો દુઃખી થઈએ. દુનિયામાં એવો નિયમ છે. જે માણસે ગુનો કર્યો હોય અને એ પકડાય, એને ગુનો કર્યો એમ સાબિત થાય તો દંડ એનો જ થાય ને ભાઈ. ન્યાયની રીતે દંડ એનો જ થાય ને. અને જે માણસે દુનિયાનું ભલું કર્યું હોય, દુનિયાને કંઈ સુખી કર્યું હોય, પરોપકાર કર્યો હોય, એનો બહુમાન્ય મેળાવડો પણ થાય. ખરું કે નહીં કહો? એ જગતમાં ન્યાય જોવા ન્યાય ન્યાય છે. એટલે આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે. હવે પ્રશ્ન એ થાય કે જો આમ જીવ કર્મ કરે અને કર્મ ભોગવે અને ભોગવતા ભોગવતા પછી નવું કર્મ બાંધે, બોલો. જેમ અત્યારે આપણે મનુષ્યનું ભાવ બાંધીને આવ્યા છીએ, મનુષ્યનો ભાવ ભોગવીએ છીએ. મનુષ્યનો ભાવ ભોગવતા ભોગવતા 70 જીવોની સાથે પ્રેમ કરીએ, કરવાત કરીએ, વેરઝેર કરીએ, બોલો, બોલાચાલી કરીએ, કેટલા ખાવા દાવા કરીએ, આખી જિંદગીનો સ્વભાવ કઈ ખબર પડે? દેખાતું જ નથી. પાંચ દડા પહેલા શું કર્યું તું યાદ નથી. અંદર તો હિસાબ ખરો કે નહીં? હવે કોઈ પ્રશ્ન કરે કે આમ રોજ જો ખાવા દાવાને કસાયો કર્યા કરે, એનાથી કર્મ બાંધે તો છૂટે ક્યારે? કર્મનું આવવાનું અટકે તો જ કર્મ વગરનો જીવ થાય. પ્રશ્ન થાય ને તો કે કર્મ વગરનો થવા માટે આ જ મહાપુરુષોએ રસ્તો બતાવ્યો કે સંસાર છોડીને બની શકે એટલા વહેલાસર સાધુ થાવ. એ સાધુ થનારને કર્મ ઓછા બંધાય. બંધાય તો ખરા પાછા, પણ કેમ ઓછા બંધાય? એક તો પેલા આરંભ સમારંભ નથી, બોલો. કોઈ જીવની બહુ હિંસાઓ નથી. આપણે જો દુકાન હોય, ઘર હોય, રોજ સાફ સૂફ કરીએ, હવે ચૂલો હગાવીએ, કોઈ જીવાત પડી હોય મરી જાય, મરી જાય, શાક સમારીએ, રોગ નહીં, જીવાતની દવા છાંટીએ, જીવ હિંસા હોય હોય ને એમાં પછી બાગ બગીચા રાખીએ, કેટલી જીવાત થાય ને હિંસા થાય. હવે કેવું જે સાધુ થાય સંસાર છોડે, એને કોઈ નહીં પૈસો રાખવાનો, નહીં ઘર રાખવાનું, નહીં સંસારિક સામગ્રી રાખવાની, માત્ર શરીર ચાલે એટલે આહાર જોઈએ, એટલે ભિક્ષાવૃત્તિથી આહાર લઈને પેટ ચલાવવાનું. તો જે મળે એમાં સંતોષ માનવાનો. કોક વાર પેટ ભરાય એવું મળે, કોક વાર પેટ ના ભરાય એવું મળે, લુખું સુખું મળે, બોલો, ખરું કે નહીં? કોક ગામમાં વિહાર કરતા ગયા, બે જ ઘરો વાણિયા, ઘરે જ ના વધારે, આ નાય મળે, આપણે એકદમ ભૂખ્યા રહ્યા હોય તો વલોપાત ચાલુ થઈ જાય. એટલે એ મહાત્માઓ શરીરને સાચવવા આહાર લે ખરા, આહારની જરાય મમતા નહીં. મળે તોય ભલાઈ, ના મળે તોય ભલાઈ, આવા ભાવથી ચાલે. એટલે આહારની આસક્તિ નથી એટલે નવા કર્મ ના બંધાય, ઓછા બંધાય. બંધાય ખરા પણ ઓછા બંધાય. અને શ્રાદ્ધદારો સ્વાધ્યાયમાં, પરોપકારમાં, વ્યાખ્યાન આપવામાં અને ચિંતન મરણમાં પરસ્પર એકબીજાનો મોહ કેમ ઓછો થાય એમ આત્મગુણની રમણતામાં રહેનારા, આત્મગુણની એટલે કર્મ બાંધવાના ઓછા, છોડવાના વધારે. એટલે એનો થોડોક ઉપર આવવાનું સહેલું પડે. સંસારમાં રહેલો જીવ પણ આવું કરી શકે, ના કરી શકે એવું નહીં, પણ સાધુ કરતા અઘરું છે. સાધુ કરતા, કારણ કે સાધુને સંસારના સંબંધો છોડી દીધા છે. અને સંસારમાં રહેનારું ગ્રસ્થ, એને પતિ હોય, પત્ની હોય, પુત્ર હોય, પુત્રી હોય, પરિવાર હોય અને ધન હોય, ઘર હોય, હવે એમાંથી અલિપ્ત રહેવું એ અઘરું છે. છોડીને રહેવું સહેલું છે. એ દ્રષ્ટિથી શ્રાવકો ઓછા મોક્ષી જાય. શ્રાવકપણામાં આવ્યા પછી, રહ્યા બાદ આ બધાની મમતા વગરના રહેવું એ ઘણું કઠણ કામ છે. લાખોમાં એક કરી શકે, લાખોમાં કરોડોમાં એક કરી શકે. અને સાધુપણામાં ઘણા જીવ કરી શકે ધારે તો, કારણ પૈસાથી પણ દૂર છે અને પરિવારથી પણ દૂર છે. દૂર છે ને, એટલે મમતાને જીતવી હોય તો જીતી શકે. આવા મહાત્માઓ મોહનો ત્યાગ કરી અને ઉપરના ગુંઠાણામાં ચડે. ઉપરના ગુંઠાણામાં જે ચડે ને એને શ્રેણી કહેવાય. શું કહેવાય? શ્રેણી. શ્રેણી એટલે નિસરણી, પગથિયા. જેમ નિસરણી ચડનારો જીવ નિસરણી ચડીને ઉપરના માળે પહોંચે, એમાં ભગવાન પણ ગુંઠાણા ચડીને પાંચમે છઠ્ઠે હોય તે તેરમે ગુંઠાણે જાય. કયા ગુંઠાણે? તેરમે. ચૌનાની ભગવાન તો તેરમા ગુંઠાણે લાંબો ટાઈમ પસાર કરે. પછી આઠ, નવ, દસ અને બાર સારે ગુંઠાણા આમ અંતર્મુહૂર્તમાં જ આવી જાય. સારે ગુંઠાણા એ નિસરણીમાં ન ચડે તો હજી ના ચડે, છઠ્ઠે આત્મે રહે. પણ ચડવા માંડે તો વચ્ચે ક્યાંય વિરામ ના પામે, બારમે જઈને તેરમે જાય પછી અટકે. જેમ આપણે નીચે બેઠા હોય નિસરણી ના ચડીએ તો ના ચડીએ, નીચે બેહીએ. પણ નિસરણી ચડવા માંડ્યા પછી ઉપરની બેસીએ. નીચે કલાક બેસીએ, ગપ્પા મારીએ, એવા પગથિયે પગથિયે કોઈ કલાક ઉભરે એમ કેવળી ભગવાન થનારા છઠ્ઠે આઠને સાધુપણામાં રહે, પણ જો શ્રેણીમાં ચડ્યા તો આઠ, નવ, દસ ને બાર ઉનરામ ચક્કી વગાડી એમ પસાર થઈ જાય. હા, અગિયારમે જાય ખરા, પણ અગિયારમે જનારા પડવા વાળાઓ એ જાય. આપણે કેવનાન પામે એવાની વાત લેતા હતા, કેવનાન પામે એવા જીવો બા અગિયારમે ના જાય. અગિયારમું ગુંઠાણું પડવાયું છે, દસમે થી બે ફાટા હોય. એક ઉપસમ શ્રેણી વાળાનો રસ્તો ભાઈ, અને બીજો સપક શ્રેણી રસ્તો. હું વાત તમને સમજાવતો હતો, એક સપક શ્રેણી વાળાનો મોહનો ક્ષય કરી જે ચડે એની વાત હું. એ અગિયારમે ના જાય. અને જે મોહને દબાવી દબાવીને ચડે ઉપર, એ અગિયારમે જાય ખરો તો પડે, કેમ અંદર મોહ છે. જેમ પૈસા ના હોય આમ જુઓ, અને પૈસાદારના જેવું વર્તન કરે એ ગમે ત્યાં દેવાળ ઉકાળે. અને પૈસો હોય ને પૈસાદાર જેવું વર્તન કરે એ દેવાળું ના કાઢે. વર્તન બે તમને હરખું દેખાય, એમ બેનું વર્તન હરખું. એક મોહને દબાવીને ઉપર જાય છે, એક મોહનો નાશ કરીને ઉપર જાય છે. તો મોહના નાશ કરનારો હોય એને ક્ષપક શ્રેણી કહેવાય. કઈ શ્રેણી? અને મોહને દબાવીને ઉપર ચડે એને ઉપસમ શ્રેણી કહેવાય. ઉપસમ શ્રેણી વાળો 11મે જાય ને પડે, સપક શ્રેણી વાળો 10મેથી 12મે જાય પડે નહીં, પણ 12મે લાંબો અટકે નહીં, રે નહીં, 13મે જઈને રહે, એમાં 8મે 9મે 10મે એ સમજાવું. કદાચ એક સપક શ્રેણી વાળા જીવો ચડે ત્યારે 8મે 9મે 10મે બોલો, આ ત્રણ ગુણઠાણામાં એટલી બધી આધ્યાત્મિક મહેનત કરે એ મોહનીય કર્મનો ક્ષય કરે. ત્રણ ગુણઠાણાની મહેનતથી એક જ કર્મ તૂટે મોહનીય, 8મે 9મે 10મે. પણ મોહનીય કર્મ તૂટ્યા બાદ એ 12મે ગુંઠાણે જાય તો એક જ ગુંઠાણામાં ત્રણ કર્મ તોડી શકે, નાના વર્ણી દર્શના વર્ણી ને અંતરાય. ફરી બોલું, ધ્યાનથી સાંભળી લેજો, 8મે 9મે 10મે મોહનીય, એટલે 12મે જાય તો મોહનીય કર્મ ના હોય એકે, એટલે એને કહેવાય વિતરાગ. એ વિતરાગ 12મે થઈ જાય, સર્વજ્ઞ 12મે ના થાય. એક જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને અંતરાય, એ ત્રણનો મારો 12મે ચડાવે, ત્રણને છોડવાનું કામ. અને 12મું જેવું પૂરું થાય એવા ત્રણેય કર્મ સમાપ્ત થાય. વિતરાગ તો 12મે ગયો એના પહેલા સુધી ચાલુ થઈ જાય, પણ સર્વજ્ઞતા 13મે ચાલુ થાય. ફરી બોલું, વિતરાગતા 12મે ચાલુ થાય, પણ સર્વજ્ઞતા 13મે ચાલુ થાય. સમજાવું ભાઈ? માસ્તુષ મુનિ જેવા, નામ સાંભળ્યું હોય તો, જેને ચાર અક્ષર બરાબર યાદ નહોતા રહેતા, આટલું જ્ઞાનાવરણી કર્મ જોરમાં હતું તો પણ મોહનીય કર્મ તૂટી ગયું, એટલે જ્ઞાનાવરણી કર્મ ગમે એટલું તૂટી જાય, એ જીવ પાછો ના પડે. એ 13મે જાય ત્યારે ચાર કર્મ વિનાનો અને ચાર કર્મ વાળો. કુરુગળુ ઋષિ નામ આવ્યું હતું, અંતરાય કર્મે એટલું જોરમાં કે રોજ ઘડા જેટલું ખાવા જોઈએ, એટલે નામ જ પડે કુરગળુ. ત્રણ બીજા મુનિઓના ભેગા હતા, કુરગળુ ભેગા, એ રોજ ઉપવાસ કરી શકતા હતા, આ નહોતા કરી શકતા, એટલે એ આહાર લઈને આવે એના પાત્રમાં થૂંકતા હતા. કોણ? ત્રણ મુનિઓ. હા, જો આજે પર્વનો દિવસ ને ખાવા બેઠા છે એમ કે જાણે આ ઉપર છીડાયા અને થૂંકતા હતા, તો ઉપવાસ કરનારા મુનિઓ કેવડા ન પામ્યા અને કુરુઋષિ કેવડા ન પામ્યા. કેમ? કે આહાર કરતા હતા પણ મોહને જીતતા હતા. આવું છે, 12માં એક જ ગુંઠાણામાં ત્રણેય કર્મ જીવ તોડી શકે, અને જયારે 13મે જાય ત્યારે ચાર ઘાતી કર્મ ના હોય, આ અઘાતી કર્મ હોય. અને જેટલા અઘાતી કર્મ બાકી છે ચાર, એ બધા 13મે પૂરા કરે. 13માના છેડો આવે જયારે અને લાગે હજી કર્મ વધારે બાકી છે, આવી થોડું છે હવે, તો કેવડી સમુદ્ઘાત કરે. કેવી સમુદ્ઘાત થઈ ગયા બાદ યોગ નિરોધ કરે. શું કરે? અને આમ મેરુ પર્વતની જેમ અત્યંત એમનો આત્મા સ્થિર બની જાય. 14મા ગુંઠાણે હે હલનચલન વગરનો, એટલે કર્મનો આશ્રવ બંધ થઈ જાય, સંપૂર્ણ સંબર પ્રાપ્ત થાય, એને કહેવાય સર્વ સંબર ભાવ. શું કહેવાય? સર્વથા સંબર. એક પણ કર્મ એમને આવતું ના હોય, જૂનું બાંધેલું હોય એનો હિસાબ 14મે પૂરો કરે ભોગવીને, અને સર્વથા કર્મ વગરના થયેલા ભગવાન મોક્ષ થઈ જાય. મોક્ષમાં ગયા પછી અનંત કાળ સુધી, બોલો, ત્યાંને ત્યાં જ રહે. શરીર નથી એટલે થાકે નહીં, કંટાળે નહીં. આપણે ત્યાં બહેરી ઉપર તો કંટાળી છીએ અને મોહ સંજ્ઞા નથી, આપણે મોહ સંજ્ઞા છે કે આપણે એ બે કલાક સાહેબ બેવું પડે ને તો ઊંચા નીચા થઈ જઈએ. હે, યોગ એ છે ને મોહ એ છે, એમને આ બધું નથી. એટલે અનંતકાળ સુધી પોતાના ગુણોમાં લયલીન થઈ રહે, એક પણ કર્મ બાંધે નહીં, એક પણ કર્મ એની પાસે હોય નહીં, કર્મ વિનાનો સર્વતા શુદ્ધ આત્મા ત્યાં હોય. અને આપણે પણ આપણા આત્માને એવો શુદ્ધ કરવા ઈચ્છીએ છીએ, બધો એવો એટલે આ પ્રયત્ન કરીએ છીએ. સર્વથા કર્મ વગરનો આત્મા કેમ બને એ જ આપણા લક્ષ્યમાં છે. પુણ્ય લક્ષ્યમાં નહીં રાખતા, પુણ્ય તો બધાને લક્ષ્યમાં હોય. દુઃખી થવા કરતા સુખી તો કોને ના ગમે, બોલો? ગાડી વાળી ને લેર લીલા હોય કોને ના ગમે, પણ આ પુણ્યની સામગ્રી પણ વધારે મોહ કરાવનારી, બોલો, વધારે એ સંસારમાં જીવને ડૂબાડનારી છે. સંસારમાં જીવને ડૂબાડનારી છે એટલે હોય તો ભલે રહી, પણ બહુ ઈચ્છવા જેવી નહીં, બોલો, બહુ આના જેવી વાત છે. જેમ લોઢાની બેડી બેડી છે, એમ સોનાની બેડી પણ બેડી છે. મહાપુરુષો લોઢાની બેડીથી જેમ દૂર રહેવાનું કહે છે, એમ સોનાની પણ બેડીથી. આપણે કોઈ સોનાની બેડી પગમાં નાખે ને તો પહેરવી નહીં ગમે, અને કોણ જાણે અહીંયા પુણ્યમાં અંજાઈ ગયા છીએ, બોલો, અહીંયા પુણ્યમાં અંજાઈ ગયા છીએ. આ હોય તો સારું, આ હોય તો સારું, આ હોય તો સારું, સારું સારું લાગ્યા કરે. આ પ્રમાણે આત્મા કર્મનો કરતા, આત્મા કર્મનો ભોગતા. આ જીવ જ કર્મ કરે છે એટલે એને ભોગવવાનો દિવસ આવે છે. કોઈ ભગવાન બી દુઃખ સુખ આપતા નથી, આપણા કુટુંબી લોકો પણ આપણે દુઃખ સુખ આપતા નથી. આપણા પુણ્ય પાપના કારણે જ કુટુંબી લોકો કે બીજા મિત્રો દુઃખ આપવામાં, સુખ આપવામાં સહાયક બને છે, નિમિત્ત બને છે. હવે જો એ નિમિત્ત જ બનતા હોય તો એમના ઉપર રોષ કરવાનો રહે ના રહે. તો જેને દુઃખ આપ્યું એના ઉપર કોઈ દાવ ગુસ્સો નહીં કરવાનો, રોજા જોરથી. જેને સુખ આપ્યું, જેનાથી સુખ આવ્યું એના ઉપર રાગ નહીં કરવાનો. બને એટલું આત્માને રાગ દ્વેષથી દૂર રાખવાનું. મોક્ષે જવું હોય તો, મોક્ષે ના જવું હોય તો જેમ કરવું એમ છૂટ છે. આ તો બીજું શું થાય? જૈન દર્શનની આ વાત છે. મહાપુરુષોએ શાસ્ત્રોમાં આ જ બતાવ્યું છે કે કર્મ ખપાવવાની મહેનત કરો, કર્મથી આત્મા જકડાયેલો છે. પુણ્ય કરશો ને, બોલો, તો એ પણ એક જાતનું કર્મ છે. ઉલટું પુણ્યકર્મથી તમને સુખ મળશે એટલે આસક્તિ વધશે, બોલો, આસક્તિ મોહ વધશે. છતાં ભલે પુણ્યકર્મ સુખ મેળવો પણ એ મારું સ્વરૂપ છે એમ ના સમજો. દુનિયામાં દેખાય છે, ગમે એટલી ગમે એટલો મોટો બંગલો હોય, ગમે એટલું બેંક બેલેન્સ હોય, બોલો, અને ગમે એટલા નોકર ચાકર હોય, તો મરીએ તારે આમાંનું એક ભેગું આવતું નથી. મરીએ તારે એનો જે પુણ્ય પણ ભેગું નથી આવતું, તો પછી આટલી બધી આસક્તિ કરવાની ક્યાં રહી? સમજાણી, ભલે પુણ્ય મળ્યું ભોગો, પણ મારે આ જોઈએ ને તે જોઈએ, બહુ લાંબી પોળી ઈચ્છાઓ અને ભેગું કરવાની મનોવૃત્તિ એ જીવને બંધન છે એમ શાસ્ત્રકારો સમજાવે છે. તો બોલો, હવે મારી છૂટવાની ઈચ્છા કે રહેવાની ઈચ્છા? આચા દિલથી તો એમાંથી છૂટવાની ઈચ્છા, એનું નામ મોક્ષ. અંશે અંશે છૂટીએ, બોલો, એને કહે નિર્જરા. અને આ પરિપૂર્ણપણે છૂટી જઈએ એનું નામ મોક્ષ. ફરી બોલું, આ આત્મા અંશે અંશે કર્મ માંથી મુકાય, બોલો, તો એ નિર્જરા, અને પરિપૂર્ણપણે આત્મા કર્મ માંથી નીકળી જાય એ નામ મોક્ષ. એ જયારે આપણો આત્મા મોક્ષે જાય છે ત્યારે એની પાસે આઠ કર્મ માંથી એક પણ કર્મ નથી હોતો, કર્મનો એક પણ પરમાણુ નથી હોતો. બધા જ કર્મો જીવ તોડે, નાશ કરે, પછી જ મોક્ષે જાય. એ મોક્ષે જાય આત્મા એકલો હોય. હવે તમે પૂછશો કે એકલા રહીએ તો આવું ક્યાં સુધી નથી, કુટુંબ તો જોઈએ ને ભેગું, પણ એ તો સંસારમાં છીએ ને, એટલે આપણી ઈચ્છાઓ રાખીએ છીએ. આપણી ઈચ્છાઓ જો કુટુંબ રહે એવો નિયમ કરો, બોલો, પતિ રે ને પત્ની જાય, પત્ની રે ને પતિ જાય, પતિ પત્ની પુત્ર જાય, આવું બને નહીં. આ ઈશ્કરના આધારે આપણી મોહ સંજ્ઞા છે, બાકી કઈ કાયમ કોઈ ભેગું રહેતું નથી, રહ્યું નથી અને રહેશે પણ નહીં, અને જતા નથી. આ વધારે વાક્ય બોલ્યા. મોહ સંજ્ઞા ઉપર કંટ્રોલ કરી દેવાનો. આવું જૈન દર્શનની વાત આવી છે. મૂળ વારંવાર આવું સાંભળીએ અને સમજીએ તો સહેજ આસક્તિ થતી હોય, કમ થાય, અને આપણો આત્મા નવા કર્મ ઓછા બાંધે. એટલે આત્મા જ કર્મથી બંધાયેલો છે અને આત્મા જ કર્મથી છુટકારો મેળવી શકે છે. સમજાવનારા ગુરુ હોય, દિશા બતાવનાર ગુરુ મળે, પણ મહેનત કોને કરવાની? આપણે જ કરવાની. હવે કદાચ કોઈ એવો પ્રશ્ન કરે કે તમારી વાત સાંભળીને અમારે કર્મના બંધનમાંથી મુક્ત થવું છે, એટલે કે મોક્ષ જોઈએ છે, તો એનો રસ્તો શું? તેના રસ્તામાં છઠ્ઠું પદ, મોક્ષનો ઉપાય. છઠ્ઠું પદ કયું? તો મોક્ષનો ઉપાય શું? પગથિયા નથી ચડી જઈએ. જ્ઞાન, દર્શન, સાહિત્ય, તપ અને વિરિય. જ્ઞાનાચાર, દર્શનાચાર, સાહિત્યાચાર, વિરિયાચાર, આ મોક્ષના ઉપાય કહેવાય. એમાં એવું છે કે જેમ તમે જ્ઞાન ભણો એટલે જ્ઞાનાચાર લાવો જીવનમાં, બોલો, એટલે જીવ જ્ઞાનાચાર લાવે એ મિથ્યાત્વ જાય. હા છે ને, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, આ બાજુ જ્ઞાન, દર્શન લખો, લખી લો તો એમાં લાઈન છે, બોલો. જ્ઞાનાચાર આવે તો મિથ્યાત્વ જાય. અને જેમ જેમ સમજણ આવે, ભગવાનની વાણી જ્ઞાનથી સમજાતી જાય, એમ અવળી બુદ્ધિ હોય એ બધી બંધ થઈ જાય. અને જેમ જેમ મિથ્યાત્વ જાય, બોલો, મિથ્યાત્વ, એમ દર્શન આવે, એટલે સમ્યક દર્શન આવે. અને જેમ જેમ સમ્યક દર્શન આવે એમ અવિરતી જાય. સમ્યક તો આવ્યા પછી જ અવિરતી જાય. સમ્યક તો ના આવ્યો ને દીક્ષા લે ને તો એ અવિરતી જ કહેવાય. ફરી બોલું, તમે પાંચના નામ લખી લો, જ્ઞાન, દર્શન, સાહિત્ય અને તપ અને વિરિય. અને બીજી સાઈડમાં લખો, પેલા લખી લો, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય. બીજી બાજુ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય અને યોગ. હવે તમે તમારી નોટમાં જોઈ નહીં બોલો, હું બોલું એમ. મિથ્યાત્વ, આપણે જ્ઞાન મેળવીએ એટલે મિથ્યાત્વ જાય. મિથ્યાત્વ જાય તો સમ્યક દર્શન આવે. સમ્યક્તા આવે તો જ અવિરતી જાય. અને અવિરતી જાય, બોલો, તો ચારિત્ર આવે. પણ દેશવિધિ ચારિત્ર આવે, શરીર ચારિત્ર, પણ ચારિત્ર આવે. અને ચારિત્ર આવે તો જ પ્રમાદ જાય. નહીં તો આપણે ચારિત્ર ના હોય તો આ ખાવું છે, તે ખાવું છે, અહીં ફરવા જવું છે, તે ફરવા, મોહની સંજ્ઞા ઉછળતી જોઈ અને પ્રમાદ જાય તો ચપાવે. પ્રમાદ આળસ જાય ને તો જ એકાદમાં બેસવા અભિ કરવાનું મન થાય અને વિનય વ્યાવત કરવાનું મન થાય. ને તપ ગુણ આવે બોલો તો કસાઈ જાય, અને કસાઈ જાય તો વીર્ય પ્રગટે, અંદરનું શક્તિ પ્રગટે, અને વીર્ય બારમા ગુંઠાણે અનંત વીર્ય પ્રગટ થાય. એની પછી તેરમી ચૌદમી જાય પછી યોગ જાય, યોગ સૌથી છેલ્લો જાય. કાંઈ સમજી લેજો, લખીને સમજો ખ્યાલ આવી છે. ચાલુ શું જ્ઞાન ગુણ આવે એટલે મિથ્યાત્વ જાય, મિથ્યાત્વ જાય એટલે દર્શન ગુણ આવે સમ્યક દર્શન, અને દર્શન ગુણ આવે અવિધિ જાય, અવિધિ જાય એટલે સાહિત્ય આવે, સાહિત્ય આવે એટલે પ્રમાદ જાય. ક્રમ બરાબર સમજાય છે? અને પ્રમાદ જાય તો તપ ગુણ આવે, અને તપ ગુણ આવે તો કસાઈ જાય, અને કસાઈ જાય તો જ વીર્ય ગુણ પ્રગટ થાય. વીર્ય ગુણ પ્રગટ થાય એટલે યોગ જાય તેર ચૌદમી. આ એનો આમ ક્રમ છે આંગળીઓની જેમ, એક આંગળી આમ કાઢો તો જ બીજી આંગળી આમ આવે. સમજાય છે? બોલો ભાઈ. સારું, હવે મૂળ વાત ઉપર આપણે આવીએ. બોલો પેલા પેલું સમ્ય જ્ઞાન મેળવવાનું, શાસ્ત્રનું જ્ઞાન. જેમ જેમ જ્ઞાન ગુણ આવતો જાય એમ અવળી બુદ્ધિઓ એ નીકળી જાય એટલે મિથ્યાત્વ જાય. અને જેમ જેમ મિથ્યાત્વ અવળી બુદ્ધિ જાય એમ સાચી બુદ્ધિ આવે, અને પરમાત્માના વચનો ઉપર પ્રીતિ શ્રદ્ધા પ્રેમ વિશ્વાસ અવભાવ જાગે. સારું, કેવું મહાપુરુષોએ શાસ્ત્રોમાં કીધું છે, મને તો અનંત પુણ્ય મળ્યું આમ અવભાવ થાય. અને તલસી રે ક્યારે આપણને વધારે આવું જાણવા મળે, અને દર્શન ગુણ આવે તો જ અવિર્તિ જાય. દર્શન ના આવ્યું હોય અને દીક્ષા લે ને તો અવિધિ કહેવાય. ફરી બોલું, સમ્યક દર્શન ન આવ્યું હોય બોલો, અને શ્રાવક ના વ્રત લે કે સાધુ ના વ્રત લે તો અવિધિ જ કહેવાય. વિચારતો વિચારતી નવિધિ એ સમજાવ. સૌથી પહેલું સમ્યક જ્ઞાન મેળવવાની વાત રાખવાની. પેલો કયો ગુણ કીધો? સમ્યક જ્ઞાન. અને સમ્યક જ્ઞાન મેળવતા મેળવતા ભગવાનના ધર્મ ઉપરની રૂચિ વધારે, પ્રીતિ રૂચિ થાય એ ગુણ મેળવવાનો. સમ્યક દર્શન એ બે ગુણ બરાબર હૈયામાં આવે, ભલે અંશેપમાં આવે, ફરી ધીમે ધીમે સાહિત્ય તરફ જવાનું. સાહિત્યનો અર્થ દીક્ષા લેવાય તો સારી વાત, ના લેવાય તો શ્રાવક જીવનમાં પણ બોલો જેટલા બનેલા પાપના આશ્રવો ઓછા, અને વ્રતધારી થવું બોલો શું થવું? દેશવૃત્તિ, વ્રતધારી થવું. મારે રાત્રિ ભોજન નહીં કરવું, કંદમૂળનું ભક્ષણ નહીં કરવું, પરસ્ત્રી સેવન નહીં કરવું, વિવેક શ્રાવકને ઉચિત વ્રતમાં આવવું. પછી એમાંથી ભલે સર્વિંતિમાં જવાય ત્યાંમાં જવું. સાહિત્ય ગુણ આવ્યા પછી પ્રમાદ ઓછો કરવાનો, સારું થયા પછી બોલો ઓછી ઊંઘ, ઓછી ગામની નિંદા, જેમ બને એમ કારકી પંચાયત ઓછી, નિંદામાં ટાઈમ નહીં ગુમાવવાનો, ટાઈમ મળે તો માળા ગણવાની, એટલે પ્રમાદ ઓછો. એમ આ જીવનો વિકાસ થાય. આ વિકાસનો ક્રમ સમજાયો. પાંચ દોષો છે, પાંચ ગુણો છે, એક એક ગુણ મેળવવાનો, એક એક દોષ કાઢવાનો. એને આમ આંગળીઓની અંદર આંગળીઓ ભરી જાય એવું. નહીં એમ જાઉં આંગળીઓ આમ બે હાથમાં ભેગું ભેગો, એમાં એક આંગળી આવી પછી આ બીજા થી, પછી પેલા થી બીજા થી, પછી પેલા થી, એમ એક બાજુનો ગુણ આવે એટલે પેલો દોષ જવો જ જોઈએ. એ દોષ જાય પછી બીજો ગુણ મેળવવાનો, અને બીજો ગુણ જીવનમાં આવે બીજો દોષ જવો જોઈએ. આ એનો ક્રમ છે. અને જેમ જેમ બધો ગુણ આવતા જાય અને દોષ ઘટતા જાય, એમ ગુણ સ્થાનકમાં જીવ ચડતો જાય. મિથ્યાત્વ જાય એટલે ચોથું ગુણધાણું, અવિરતિ જાય એટલે પાંચમું છઠ્ઠું ગુણધાણું, પ્રમાદ જાય એટલે સાતમું ગુણધાણું. એ નામ જ અપ્રમત, બરોબર ને? અને એની પછી કસાય જાય એટલે બારમું ગુણધાણું, કસાય દસમા સુધી હોય. અને યોગ જાય એટલે મોક્ષ, ચૌદમું ગુણધાણું. છઠ્ઠું પછી લાંબુ પડે ને આજે. આ તો શ્રેણી બતાવી દીધી, હવે માર્ગે દોડવાનું કામ પોતે કરવાનું. આ મહાપુરુષોએ શાસ્ત્રોમાં બતાવ્યું છે અને એ રીતે મેં તમને સમજાવ્યું છે. ના ના, એવું કઈ નહીં. આ તો શાસ્ત્રકારોએ આપણને ભણાવ્યું, મેં તમને સમજાવ્યું. છતાં કોઈને પણ ના સમજાય, કંઈ પૂછવું હોય તો આપણે કાયમ માટે છૂટ છે. હું આ ગામમાં ના હોઉં ને તો ફોનથી પૂછવાની છૂટ છે. અમારે ધોરી રસ્તો છે, આ હોવાર પૂછો ને બોલજા. હા, એટલે આ જવાબ આવવાનો. તીર્થંકર ભગવંતોએ બતાવેલો માર્ગ ક્યારે બદલાતો નથી. કેમ? શ્રીકાળ જ્ઞાની છે માટે. એમના જ્ઞાન પરિપૂર્ણ જ્ઞાનથી એમણે માર્ગ બતાવ્યો છે. આપણી ભૂલ થાય, આપણે છદ્મસ્થ છીએ, પણ એમને માર્ગ બતાવવામાં ક્યાંય ભૂલ નથી કરી. એટલે આજેની પણ જ્યારે પૂછો ત્યારે એનો ક્રમ આ જ છે. એટલે સૌથી પહેલું જ્ઞાન મેળવવા મહેનત કરવી અને મિથ્યાત્વને કાઢવા મહેનત કરવી. પહેલો ગુણ મેળવવાનો, પહેલો દોષ કાઢવાનો. થોડો ક્રમ તો યાદ રાખજો. સારું, હવે આવતીકાલે આવી ત્યાં પૂછીએ, ક્રમ બોલાવીએ બધાને. કાલ ને કાલ તો મોડે ગોખે નહીં એટલું બધું. ચાલો હવે થોડું હું આગળ વાંચું છું એક શ્લોક. મહાપુરુષો હવે આગળ ચલાવે છે અધિકારમાં. ત્રીજો શ્લોક. એ તૈર્યસ્માદ ભવે શુદ્ધ વ્યવહાર વિલંઘનમ અયમેવ ચ મિથ્યાત્વ ધ્વંસી સદુપદેશત. એ તૈહી, આ છ પદ નામ તો યાદ રહેશે ને. બોલો, આત્મા છે, નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોગતા છે, મોક્ષ છે. આ છ પદને સમજાવનારી યશો વિજયજી મહારાજ સાહેબે એક બુક બનાવી છે. એનું નામ તમે લખી લો, સમ્યક્ત્વ સડ સ્થાન ચૌપઈ. સમ્યક્ત્વના સડ એટલે છ સ્થાન, સડ એટલે છ સ્થાન. એને સમજાવનારો આ ગ્રંથ ચૌપઈનો રાગ છે. ચૌપઈ શબ્દનો શું છે? રાગ. અને એનું ગુજરાતી વિવેચન આપણે આ ફેર પ્રકાશિત કર્યું છે અને બુક અહીંયા આવી લાવી છે. એટલે અહીંયા માયામીમાં નથી, ઓરલેન્ડોમાં આવી છે. બીજી વધુ આવશો તો લાવશું. યશો વિજયજી મહારાજ સાહેબની બનાવી ગ્રંથનું નામ સમ્યક્ત્વ સડ સ્થાન ચૌપઈ. એમાં છ સ્થાનની ચર્ચા છે. શ્રીમદજીએ આ ગ્રંથોના આધાર લઈ અને ગુજરાતીમાં કાવ્ય રૂપે બનાવી છે. બરાબર. હવે આપણે ગુજરાતી છીએ ને, એટલે ગુજરાતી કાવ્ય રૂપે હોય ત્યાં જ લઈ જાય અને આપણને જરા લાગે બી મીઠું. આ જે છે એ છે તો ગુજરાતી આવે, પણ એ વખતનું ગુજરાતી 300 વર્ષ પહેલાનું. ખરાબ. એટલે એનું શક્ય બને એટલું મેં વિવેચન કરીને પ્રકાશિત કર્યું છે. આ વર્ષે એ ચોપડી આપણે લખી છે, છપાવી છે અને અહીંયા આવી પણ છે. આપણા આ ગામમાં નથી આવી, બધે એમ નીકળી. એનું નામ યાદ રાખજો, સમ્યત્વ સડ સ્થાન ચૌપડી. હા, સડ એટલે છ, છ સ્થાન ચૌપડી નો રાગ, એ રાગ નું નામ છે. ચોપાઈ નથી કીધા આપણે, ચોપાઈ નો રાગ. એવો સરસ સારો ગ્રંથ છે, લગભગ 140 ગાથાનો એક ગ્રંથ છે. કેશો વિજયજી ઉપાધ્યાય, એ લગભગ 350 વર્ષ પહેલા થયા. એમણે આ છ સ્થાનની ચર્ચા બધી એમણે જ કરી છે. પછી થનારા મહાત્માઓએ એનું આલંબન લઈ અને જુદી જુદી રીતે કરી હોય, અને આપણે એમના ગ્રંથોનું આલંબન લઈને ગુજરાતી કરીએ. આપણે કે આપણી સ્વયં બુદ્ધિથી નથી લખતા, કોઈ મહાપુરુષના ગ્રંથોનું આલંબન લઈને લખીએ છીએ. અને ભાષાંતર કરવું, વિવેચન કરવું, એ જ આપણું કામ. નવા ગ્રંથો બનાવવા બોલો, એ આપણું કામ નહીં. કેમ, એટલી દ્રષ્ટિ નથી, એવી આપણી શક્તિ પણ નથી, અને ઉત્સૂત્ર બોલાઈ જાય. ખ્યાલ ના રહે તો જ્ઞાન માત્રા અલ્પ માત્રાવાળું, એટલે મહાપુરુષોના ગ્રંથોનું બને એટલું બોલો ભાષાંતર કરવું. મારી સમજાણી, એ સિદ્ધાંતે હું આ ગ્રંથો ધીમે ધીમે લખું છું. લગભગ 34-35 ગ્રંથોનું આપણે ગુજરાતી બનાવ્યું છે, અને સાધુ સાધી મહાત્માઓને ભણવા રૂપે બહુ કામ આવે, અને આપણો સમય એમાં જાય. અત્યારે પણ હું 2-3 ગ્રંથો લખું છું ગુજરાતીમાં, પણ એ મહાપુરુષોએ જે લખ્યા છે એનું ભાષાંતર અથવા વિવેચન, એ નિનવવાદ. કયો? ભગવાન મહાવીર પ્રભુના વચનોને નહીં માનનારા, એના સામે આડાવડું બોલનારા 8 નિનવ થયા. કેટલા? સૌથી પહેલા જમાલી, એમના જમાઈ, આમ જમાઈ એ નામે જમાલી હતું, એ સૌથી પહેલા નિનવ થયા. કડે માણે કડે, ભગવાન કીધું કરાતું હોય એને કર્યું કહેવાય, એમ કે નહીં ભગવાન કર્યું હોય તો જ કર્યું કહેવાય, એ બાબતમાં એમનો આખો વિવાદ છે. બીજા પણ એક પછી છે, તમે નામ સાંભળ્યું હોય તો ગોસ્તા માહિલા, જીવ અજીવ અને નો જીવ ત્રણેય રાશિ થાપનારા, એવા પણ એક નિનવ થયા. એમ એક પછી કેટલા થયા? 8 નિનવ. આનું વર્ણન વિશેષ આવશ્યક ભાષ્યમાં છે, એ 300 ગાથાઓ જે મૂળ, એનું આલંબન લઈ અને નિનવવાદ લખીએ છીએ. અને બીજું આપણે કમપેડી લખી છે, હમણાં ના સમજાયું? સંક્રમણ કરણ, ઉદ્વટના કરણ, અપહરણ, સમજાયું? હવાના પાઠમાં એમાં 8 કરણો વિસ્તારથી સમજાયા છે. ગ્રંથ બનાવ્યો છે શિવ શર્મસુરી મહારાજે, એનું વિવેચન સંસ્કૃતમાં બનાવ્યું છે યશોવીજી મહારાજે, સંસ્કૃતિકા. લગભગ 600-800 ગાથાનો ગ્રંથ છે, એનું ગુજરાતી ભાષાંતર કરીએ છીએ. વિવેચન કમપેડી 1, નિનવવાદ 2, અને ત્રીજો એક ગ્રંથ હું લખતો તે પૂરો થઈ ગયો, લખાઈ ગયો. દેવચંદ્રજી મહારાજ થયા, જેમણે 24 સ્તવન બનાવ્યા ભગવાનના, એમાં 12 સ્તવનના અર્થ લખ્યા છે, એ ચોપડી હાલ છપાય છે. દેવચંદજી 24 નામ તો તમે સાંભળ્યું હશે, અને બહુ સારા સ્તવનો છે. એમાં 12 એટલે 18 લખ્યા છે, પહેલો ભાગ પ્રકાશિત કરશે. આ દરિયાની યુગથી ભરપૂર ભરેલો, આપણે જયારે ટાઈમ મળે આવું લખીએ. આપણે ગયા પછી લોકોને ભણવામાં કામ આવે, ગમે ત્યારે આપણું બી આયુષ્ય પૂરું થવાનું ને, પણ લખેલું રહેવાનું, તો આપણી વિદ્યા મુક્તાજી એમ થાય એટલું કરીએ. ચાલો બેઠું આટલું. તો હવે જુઓ, આપ એ તૈયસ્માદ ભવે શુદ્ધમ, આ છ પદની જો વિપરીત પરુણા કરીએ, આડાવડું બોલીએ, આત્મા નથી, આત્મા ક્ષણિક છે, આત્મા કર્મનો કરતા નથી, આત્મા કર્મનો ભોગતા નથી, શુદ્ધ બુદ્ધ જ છે, નિરંજન નિરાકાર જ છે, મોક્ષ જેવું કોઈ તત્વ નથી, મોક્ષના કોઈ ઉપાય નથી, આવું આડાવડું જો બોલીએ તો શુદ્ધ વ્યવહારનું ઉલ્લંઘન થાય. શું થાય? શુદ્ધ વ્યવહાર વિલંઘનમ, શુદ્ધ વ્યવહારનું ઉલ્લંઘન. ભગવાને કહેલા વ્યવહારનો લોભ થાય. બેઠું માટે અયમ એવો મિથ્યાત્વ ધ્વંસી સદુપદેશ માટે ભગવાનના વાણીનો આવો સદુપદેશ સાંભળીને અંદર રહેલું આવું મિથ્યાત્વ એને દૂર કરવું. તો મિથ્યા વાસનાઓને અનાદિના આવા સંસ્કાર છે, અને આપણે જૈન સમાજ સિવાય જ્યાં ત્યાં જન્મ્યા આવીશું, જ્યાં ત્યાં મર્યા આવીશું, અને અન્ય લોકોના સંસ્કારથી ભગવાન જેવું કોઈ છે જ નહીં, અથવા દુનિયા ભગવાને જ બનાવી છે, આવા ઊંધા સંસ્કારો આવેલા છે. એ સંસ્કારોનો નાશ કરવો એ મહાપુરુષો આપણને સમજાવે છે. આવું બને નહીં. અન્ય કોમમાં ક્યાંય જન્મ્યા હોઈએ તો એવા સંસ્કાર આવ્યા જ નહીં, એટલે આપણને આવું સમજાવે છે. ચોથી ગાથા, નાસ્તિત્વાદિગ્રહે નૈવોપદેશો નોપદેશક સસ્ય કસ્યોપકાર સ્યાત સંદેહાદિ વિદાસત. જો છ પદને બદલે એનાથી ઊંધું માનીએ, એટલે આત્મા નથી એમ માનીએ, ક્ષણિક છે એમ માનીએ, કરતા નથી, ભોગતા નથી, મોક્ષ નથી, મોક્ષનો આવું જો માનીએ તો આત્મા તો છે નહીં, સમજાવવાનું કોને? બોલો. અને સમજાવનારા કોણ? એ લખે જેજો, નૈવ ઉપદેશ, નૈવ ઉપદેશ, નૈવ ઉપદેશક. ઉપદેશ આપવાનો રહેતો નથી, ઉપદેશ શકે કોઈ નથી આત્મા ન હોય તો. માટે ઉપદેશક ઉપદેશ આપે તો કોનો ઉપકાર થાય? કશે ઉપકાર, કોનો ઉપકાર થાય? અને સામે જીવ છે જ નહીં તો સંદેહ પણ કોને થાય? એટલે સંદેહાદિ વિદાસ, કોઈને શંકાય નથી, કોઈને જાણવું નથી, કોઈને કોઈ જણાવનારે નથી, બાકી દુનિયામાં ચાલે કેમ? જો આત્માને ન માનો તો આવું આપણને સમજાવે છે કે જો આત્મા જ ન હોય તો સામે જીવ જાણે નહીં, જણાવે નહીં, કહેનાર નહીં, સમજનાર નહીં, તો દુનિયામાં વ્યવહાર કેમ ચાલે? અને આ પદ બરાબર નથી એવું આપણને સમજાવે છે. જો કે મારી બની મેં મોડે સમજાવી દીધું છે. શ્લોક પાંચમો, એસામ નિશ્ચય વિષ્ટો વ્યવહારસ્તુ સંગત વિપ્રાણામ લેખ ભાષે વ સ્વાર્થ માત્રોપદેશનાર. હંમેશા સમજો સાહેબ, સાર આપણી કોમ ગણાય, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર, એમાં બ્રાહ્મણની કોમ સારમાં ઊંચી ગણાય. કેમ કે પરમાત્માને વધારે માનનારી. બ્રહ્મણ શબ્દો પણ બન્યો ને, બ્રાહ્મણ બ્રહ્માના પુત્ર, એટલે બ્રહ્માને સેવના માનનારા, એટલે પરમાત્માના ભગત, પરમાત્માના સેવક. હવે બ્રાહ્મણ જેવી ઊંચી કોમનો જીવ પેલો મ્લેચ્છ ને અડે નહીં, હલકા માણસને એની ભાષાને અડે નહીં, પણ એને સમજાવવું હોય હલકા માણસને. બોલો. હવે હલકો માણસ એની ભાષા ભણેલો હોય એટલે એને સમજાવવું હોય તો એની ભાષાનો ઉપયોગ કરવો પડે, ખરું કે નહીં? અહીંયા આપણે આ એનાલિસિસમાં આવ્યા અને અંગ્રેજોને આપણે સમજાવવું હોય માની લો તો અંગ્રેજી ભાષા બોલવી પડે, એના વગર પેલા લોકો સમજે નહીં. એમ જે જીવોને હૃદયમાં નિશ્ચય ઈષ્ટ છે, નિશ્ચય કા આત્માનું કલ્યાણ એમાં જ થાય, એને પણ એ નિશ્ચય લાવવા માટે વ્યવહારને સાધન રૂપે લેવાનું. કોની માફક? આ બ્રાહ્મણો જેમ મ્લેચ્છને સમજાવવા મ્લેચ્છ ભાષાનો ઉપયોગ કરે, પછી જેવું સમજાવવાનું પ્રયોજન પૂરું થઈ જાય એ મ્લેચ્છ ભાષાને છોડી દે. એમ નિશ્ચયને સાધવા પૂરતો બોલો વ્યવહાર કરવાનો, એમ સાધ્ય નિશ્ચય છે અને ભૂલવાનું નહીં. એ કેમ સિદ્ધ થાય એને અનુસાર વ્યવહાર કરવાનો. દુનિયામાં આપણે સમજીએ છીએ, બોલો આપણે ધંધો કરવા બેઠા હોઈએ તો 5 પૈસા કેમ વધારે મળે એનું લક્ષ્ય રાખીને માલને હોવાર પીછી મારીએ, માલને હોવાર ઉપર નીચે ગોઠવીએ, તો પીછી મારી ઉપર નીચે ગોઠવવું આગુ બાજુ કરવું, આ બધો વ્યવહાર. પૈસા કમાવા એ રીત છે. હવે એમાં લક્ષ્ય ક્યાં વધારે, અને આમ પીછી મારતા હોય ગ્રાહક આવે તો ગ્રાહક જતો ભલે જતો પીછી મારવાનું ચાલુ રાખો, કેવું સમજી જુઓ. એવો અહીંયા મહાપુરુષો આપણને સમજાવે છે કે નિશ્ચયને હૃદયમાં રાખવાનો, નિશ્ચય સિદ્ધ કેમ થાય, બોલો નિશ્ચય, એને અનુસારે વ્યવહાર કરવાનો, વ્યવહાર છોડવાનો નહીં, પણ વ્યવહાર માત્રમાં રચ્યા પચ્યા નહીં રહેવાનો. બોલો, વ્યવહારથી નિશ્ચય સિદ્ધ થવો જોઈએ. તમે ગાડી ચલાવો તો તમારું ઘર આવે, બરોબર ને? હવે ગાડી ભલે 1/2 માઇલ ચલાવી તો એ લક્ષ્યમાં રહે જ નહીં, મારા ઘર તરફ છે કે બીજા ઘર તરફ. આવી વાત સમજાય છે? ગાડી ચલાવવી એ વ્યવહાર અને ઘરનું લક્ષ્ય રાખવું એ નિશ્ચય. એક ડગલું ગાડી ચલાવીને તો ઘરનું લક્ષ્ય રહે, એમ અહીંયા પણ જે કોઈ વ્યવહાર કરો, બોલો, એમાં અવશ્ય નિશ્ચય રાખો રાખો રાખો. આ પ્રમાણે બહુ સંક્ષેપમાં આપણે 5 ગાથા સુધીના અર્થ કર્યા છે, બાકીના અર્થ હવે કાલે સમજાવશું, બરાબર? નમો શ્રી ગુરુ ભગવાન સુખે આપ્યું ભાન વર્તે દેહાતી એ ના ચરણ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતી શાસ્ત્ર.